એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણીવાર ગેરસમજોથી, ડરથી અને હા, રાજકારણથી પણ ઘેરાયેલો રહે છે. ડ્રગ્સ. પછી એ ડોક્ટરની ચિઠ્ઠીવાળી દવા હોય કે સવારની આપણી કોફી, કે પછી પેલું સમાજમાં જેની બહુ ચર્ચા થાય છે, ગેરકાયદે પદાર્થો.
બરાબર.
પણ આ બધા પાછળનું વિજ્ઞાન શું છે? શું આપણે ખરેખર સમજીએ છીએ એને?
અને એ સમજવું મને લાગે છે ખૂબ જરૂરી છે, કારણ કે આ પદાર્થો ગમે તે રીતે આપણા જીવનનો ભાગ તો છે જ.
સાચી વાત.
તો આજે આપણે આ જ વિષયને એક જાણીતા બ્રિટિશ ન્યુરોફાર્માકોલોજિસ્ટ લેઝલી આઇવર્સન એમના કામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું.
અચ્છા.
એમનું કામ છે ને આપણને ડ્રગ્સને પેલું નૈતિકતાના ચશ્મા ઉતારીને શુદ્ધ વિજ્ઞાનની નજરે જોવામાં મદદ કરે છે.
એટલે કે આજે આપણું ગોલ એ સમજવાનો છે કે આ રસાયણો ખરેખર શું છે અને આપણા શરીર પર એમનો રોલ, મતલબ કે એમનું કાર્ય શું છે.
બરાબર.
લેબલ પછી વિજ્ઞાન પહેલા. આઇવર્સન આપણને કંઈક આવું જ શીખવે છે, નહીં?
હા, બિલકુલ.
અને આજના સમયમાં જ્યાં માહિતીનો એટલો બધો ભરાવો છે, સાચી ખોટી બધી જ, ત્યાં આવી વૈજ્ઞાનિક સ્પષ્ટતા બહુ જ જરૂરી બની જાય છે.
ચોક્કસ.
તો ચાલો શરૂ કરીએ. લેસ્લી આઇવર્સન કોણ હતા ત્યાંથી?
હા, ચોક્કસ. તો લેસ્લી આઇવર્સન, એમનો સમયગાળો 1937 થી 2020, એ ખૂબ જ આદરણીય બ્રિટિશ ફાર્માકોલોજિસ્ટ અને ન્યુરોસાયન્ટિસ્ટ. એમણે કેમ્બ્રિજ, ઓક્સફર્ડ જેવી દુનિયાની ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવ્યું, સંશોધન કર્યું. પણ એટલું જ નહીં,
હા,
તેઓ યુકે સરકારની એક મહત્વની કમિટી, ડ્રગ્સના દુરુપયોગ પરની સલાહકાર પરિષદ, એટલે કે ECMD.
ઓહો, એટલે સરકારના સલાહકાર પણ હતા.
હા, એના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. એટલે એમનો અનુભવ ખાલી લેબનો કે થિયોરીનો નહોતો, પ્રેક્ટિકલ પોલિસી લેવલનો પણ હતો.
અને એમની ખાસ વાત શું હતી? સાંભળે છે કે એમની સમજાવવાની રીત બહુ સરસ હતી.
હા, એ જ. એમની સૌથી મોટી ખાસિયત એ હતી કે એ બહુ જ જટિલ, અઘરી લાગતી વૈજ્ઞાનિક વાતોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકતા હતા. અને એમનો અભિગમ હંમેશા પુરાવા આધારિત, ફેક્ટ્સ પર. એ કોઈ પદાર્થ સારો છે કે ખરાબ એવો ચુકાદો નહોતા આપતા.
ઓકે.
એમનો સવાલ સીધો હતો, આ કેમિકલ શું છે, શરીરમાં જઈને શું કરે છે, એની અસર શું છે, બસ આટલું જ.
એટલે શુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસા એ જ એમના કામને કદાચ આટલું અલગ અને મહત્વનું બનાવે છે.
તમે સાચું પકડ્યું. એમનો દૃષ્ટિકોણ બેવડો હતો એમ કહી શકાય. એક તરફ વૈજ્ઞાનિક તરીકે ડ્રગ્સ મગજ પર, શરીર પર કેવી રીતે અસર કરે છે એનો અભ્યાસ કરવો, અને બીજી તરફ એક જાહેર બૌદ્ધિક તરીકે આ વૈજ્ઞાનિક સમજણનો ઉપયોગ કરીને વધુ સારી, વધુ તર્કસંગત ડ્રગ નીતિઓ કેવી રીતે બને એની ચિંતા કરવી.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું સંતુલન.
હા, બરાબર. અને એટલે જ એમનું કામ આટલું અધિકૃત અને સંતુલિત ગણાય છે, ખાસ કરીને આવા વિવાદાસ્પદ વિષય પર.
તો પછી એમના પુસ્તકો છે જેમ કે ડ્રગ્સ અને ડ્રગ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એનો મૂળભૂત વિચાર શું છે? એનું સાર શું છે?
મૂળ વાત આઇવર્સન એ કહેવા માંગે છે કે આપણે ડ્રગ્સને એના કાનૂની દરજ્જા કે પછી સમાજ એના વિશે શું વિચારે છે એનાથી ઉપર ઉઠીને સમજવા જોઈએ.
એટલે કે લેબલ હટાવીને.
હા, એ ભારપૂર્વક કહે છે કે બધા જ ડ્રગ્સ, પછી ભલે જીવન બચાવતી દવા હોય, આપણી રોજની કોફી હોય કે પછી હેરોઈન જેવો પદાર્થ હોય, આખરે તો એ રસાયણો જ છે, કેમિકલ્સ.
ઓકે.
અને આ રસાયણો કોઈ બહારથી આવીને જાદુ નથી કરતા. એ આપણા શરીરમાં જે પહેલેથી સિસ્ટમ્સ છે, જૈવિક પ્રણાલીઓ,
જેમ કે ન્યુરોટ્રાન્સમીટર્સ ને એ બધું.
બરાબર. ખાસ કરીને મગજના ન્યુરોટ્રાન્સમીટર સાથે એ ઇન્ટરેક્ટ કરે છે, આંતરક્રિયા કરે છે, અને એનાથી જ એમની અસર દેખાય છે.
વાહ. એટલે કે કોઈ મેજિક નથી, શુદ્ધ બાયોકેમિસ્ટ્રી છે. આ સમજાય એવી વાત છે.
હા.
તો આ પુસ્તકોનો હેતુ લોકોને ડરાવવાનો નથી, પણ જ્ઞાન આપવાનો છે.
ચોક્કસ. આઇવર્સન ઇચ્છતા હતા કે લોકો વૈજ્ઞાનિક તથ્યો જાણે, સમજે, જેથી ડ્રગ્સ વિશે જે અફવાઓ ફેલાયેલી છે, જે ડર છે, એનાથી દૂર રહીને પોતાનો મત બનાવી શકે. આ પુસ્તકો આપણને એકદમ બેઝિક સિદ્ધાંતોથી શરૂ કરાવે છે, પછી જુદા જુદા પ્રકારના ડ્રગ્સ કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે, અને છેલ્લે વ્યસન કેમ લાગે છે એનું વિજ્ઞાન શું છે ત્યાં સુધી લઈ જાય છે.
એટલે એક આખી સફર છે એમને.
હા, એક વૈજ્ઞાનિક સફર. અને આ બધા પાછળનો એમનો અંતિમ ગોલ શું? તો કે ડ્રગ્સ અને ડ્રગ નીતિ વિશે વધુ તર્કસંગત, પુરાવા આધારિત ચર્ચા થાય.
ભાવનાઓ અને રાજકારણ કરતા વિજ્ઞાન આગળ રહે.
બરાબર. ડ્રગ્સને સારા કે ખરાબના ખાનામાં મૂકવાને બદલે એને જટિલ રસાયણો તરીકે સમજીએ, જેમનો રોલ, જેમની અસર આપણી પોતાની બાયોલોજી પર આધાર રાખે છે.
ચાલો ત્યારે આ રસાયણો આપણા શરીર પર કેવી રીતે કામ કરે છે એના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સમજીએ. તમે કહ્યું એમ આ કોઈ જાદુ નથી પણ અનુમાનિત રાસાયણિક પ્રક્રિયા છે. બે મુખ્ય શબ્દો વાપર્યા હતા તમે, ફાર્માકોકાઇનેટિક્સ અને ફાર્માકોડાયનેમિક્સ. આ શું છે જરા સહેલી ભાષામાં કહેશો?
હા, જરૂર. જુઓ, ફાર્માકોકાઇનેટિક્સ એટલે સાદી ભાષામાં આપણું શરીર ડ્રગ સાથે શું કરે છે.
ઓકે, શરીર ડ્રગ સાથે શું કરે?
હા, માની લો કે તમે કોઈ ગોળી લીધી તો પહેલા એ શરીરમાં શોષાવી જોઈએ, એટલે કે એબ્ઝોર્પ્શન. પછી લોહી દ્વારા આખા શરીરમાં પહોંચવી જોઈએ, એટલે ડિસ્ટ્રીબ્યુશન.
બરાબર.
પછી શરીર, ખાસ કરીને આપણું લીવર, એને તોડશે, એની રાસાયણિક પ્રક્રિયા કરશે, એટલે મેટાબોલિઝમ. અને છેલ્લે એ શરીરમાંથી બહાર નીકળશે, એટલે એક્સક્રીશન. આ ચાર તબક્કા એ, ડી, એમ, ઈ એ નક્કી કરે છે કે ડ્રગની અસર કેટલી જલ્દી શરૂ થશે અને કેટલો સમય રહેશે.
એટલે જેમ કે ઇન્જેક્શન લઈએ તો અસર જલ્દી આવે ગોળી કરતા, એ આના કારણે.
બરાબર. કારણ કે એ સીધું લોહીમાં ભળે છે, શોષણનો તબક્કો બાયપાસ થાય છે.
ઓકે, સમજાયું.
અને બીજું હતું ફાર્માકોડાયનેમિક્સ.
હા, ફાર્માકોડાયનેમિક્સ એટલે ઉલટું, ડ્રગ આપણા શરીર સાથે શું કરે છે.
અચ્છા, ડ્રગ શરીર સાથે શું કરે. હા
હા,
આમાં મુખ્ય ખેલ છે રિસેપ્ટર્સનો, આપણા કોષો પર આવેલા ખાસ પ્રોટીન, સમજો ને કે તાળા જેવા.
તાળા, ઓકે.
અને ડ્રગ્સ ચાવી જેવું કામ કરે. કેટલાક ડ્રગ્સ હોય છે એગોનિસ્ટ, એ રિસેપ્ટર નામના તાળામાં ચાવીની જેમ ભરાઈને એને ચાલુ કરે છે, જેમ કે મોર્ફિન. એ ઓપિયોઇડ રિસેપ્ટરને ચાલુ કરીને દુખાવો ઘટાડે છે. બીજા હોય છે એન્ટાગોનિસ્ટ, એ તાળામાં ભરાય તો ખરા પણ એને ચાલુ ના કરે, ઉલટાનું એને બ્લોક કરી દે, એટલે પછી શરીરનું જે કુદરતી રસાયણ હોય એ પણ એને ચાલુ ન કરી શકે.
ઓકે, એટલે એક ચાલુ કરે અને બીજો બંધ કરે,
એમ
લગભગ એવું જ.
અને અહીં પેલો આઇવર્સનનો મુદ્દો બહુ મહત્વનો છે, ડોઝ, માત્રા. માત્રા જ ઝેર બનાવે છે.
હા, એ કહેવત જેવું છે ને, અતિની ગતિ નહીં.
બરાબર. ઓછી માત્રામાં જે વસ્તુ દવા છે એ જ વસ્તુ વધુ માત્રામાં ઝેર બની શકે છે. આ બધા જ ડ્રગ્સને લાગુ પડે.
અને આ સિદ્ધાંતો ફક્ત ગેરકાયદે ડ્રગ્સ માટે નથી, આપણે જે દવાઓ લઈએ છીએ એના પર પણ લાગુ પડે છે, ખરું ને?
એકદમ. જેમ કે આપણે માથું દુખે ત્યારે એસ્પિરિન લઈએ, એ શું કરે છે, શરીરમાં બળતરા પેદા કરતા એન્ઝાઇમને બ્લોક કરે છે. અથવા ડિપ્રેશનની દવાઓ જેમ કે પ્રોઝેક, એ મગજમાં સેરોટોનિન નામના કેમિકલનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો આ બધી સારી કહેવાતી દવાઓ પણ શરીરની કુદરતી કેમિસ્ટ્રીમાં દખલ કરીને જ કામ કરે છે.
અને એટલે જ એની સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે.
બરાબર. આ જ બતાવે છે કે ડ્રગ અને દવા વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી અને ઘણીવાર સાંસ્કૃતિક છે, વૈજ્ઞાનિક ઓછી.
આ બહુ રસપ્રદ મુદ્દો છે. હવે વાત કરીએ મનોરંજક ડ્રગ્સની. પહેલા લઈએ ઉત્તેજકો, સ્ટિમ્યુલન્સ, જે આપણને જાગૃત, એલર્ટ અને આમ ઉર્જાથી ભરેલા હોઈએ એવું ફીલ કરાવે. આમાં તો આપણી રોજની ચા કોફી પણ આવી જાય. એમાં કેફીન હોય છે, એ શું કરે છે?
કેફીન છે ને, આપણા મગજમાં એડેનોસિન નામનું એક રસાયણ હોય છે જે આપણને ઊંઘ લાવવામાં મદદ કરે. કેફીન એ એડેનોસિનના રિસેપ્ટરને બ્લોક કરી દે છે, એટલે આપણને તાજગી લાગે, ઊંઘ ઉડી જાય.
અચ્છા, અને તમાકુમાં જે નિકોટિન હોય છે?
નિકોટિન થોડું અલગ છે, એ મગજમાં એસિટિલ કોલાઇન નામના રિસેપ્ટર્સને ઉત્તેજિત કરે છે અને એના કારણે ડોપામાઇન રિલીઝ થાય છે. ડોપામાઇન એટલે પેલું ફીલ ગુડ કેમિકલ. એનાથી ક્ષણિક આનંદ મળે છે પણ એ જ વ્યસનનું કારણ પણ બને છે.
અને પછી આવે છે પેલા વધારે પાવરફુલ ઉત્તેજકો, કોકેન અને એમ્ફિટામાઇન, જેને આપણે ત્યાં આઈસ કે એવા નામે પણ ઓળખાય છે.
હા, આ બંને મગજના રિવોર્ડ પાથવે, એટલે કે જે આનંદ અને પુરસ્કાર સાથે જોડાયેલી સિસ્ટમ છે, એના પર બહુ જોરદાર અસર કરે છે.
કેવી રીતે?
એ બંને ડોપામાઇનના લેવલને કૃત્રિમ રીતે ખૂબ જ વધારી દે છે. કોકેઇન ડોપામાઇનને પાછું શોષાતું અટકાવે છે, જ્યારે એમ્ફેટામાઇન વધારે ડોપામાઇન છોડાવે છે. પરિણામ
તીવ્ર આનંદ,
હા હા, યુફોરિયા જેને કહેવાય, પણ એની સાથે અત્યંત તીવ્ર વ્યસનની શક્યતા પણ જોડાયેલી છે. આ ડોપામાઇન સિસ્ટમનું હાઇજેકિંગ જ વ્યસનનો મૂળભૂત પાયો છે. એના પર આપણે પછી થોડી વધુ વાત કરીશું.
ચોક્કસ. ઉત્તેજકોથી ઉલટું છે ડિપ્રેસન્ટ્સ, જે મગજની ગતિવિધિ ધીમી પાડે છે. આમાં સૌથી કોમન કયું?
સૌથી કોમન અને કદાચ સૌથી વધુ વપરાતું એ છે આલ્કોહોલ.
હા,
આલ્કોહોલ મુખ્યત્વે ગાબા નામના એક ન્યુરો ટ્રાન્સમીટરની અસર વધારે છે. ગાબાનું કામ મગજને શાંત પાડવાનું છે, એટલે આલ્કોહોલથી ચિંતા ઘટે, થોડું રિલેક્સ લાગે,
પણ સાથે સાથે પેલું બેલેન્સ જાય, નિર્ણય શક્તિ ઘટે.
બરાબર, સંકલન અને જજમેન્ટ પર અસર થાય છે. અને બીજો એક મહત્વનો વર્ગ છે ઓપિયોઇડ્સ.
ઓપિયોઇડ્સ એટલે
અફીણ, મોર્ફિન, હેરોઇન, એ બધું.
હા, આ પદાર્થો આપણા શરીરમાં જે કુદરતી દુખાવો મટાડવાની સિસ્ટમ છે, જેમાં એન્ડોર્ફિન જેવા કેમિકલ્સ હોય છે, એના ઓપિયોઇડ રિસેપ્ટર્સ પર જઈને ચોંટી જાય છે અને એને બહુ શક્તિશાળી રીતે સક્રિય કરે છે.
એનાથી શું થાય? એનાથી તીવ્ર આનંદ મળે છે અને દુખાવામાં જબરદસ્ત રાહત. પણ અહીં પેલો ડ્રગ અને દવાવાળો મુદ્દો ફરી આવે છે. જુઓ, મોર્ફિન હોસ્પિટલમાં ગંભીર દુખાવા માટે વપરાતી કેટલી ઉત્તમ દવા છે.
હા, બરાબર.
અને હેરોઇન, જે મોર્ફિનમાંથી જ બને છે, એને આપણે કેટલો ખતરનાક અને વ્યસનકારક પદાર્થ ગણીએ છીએ.
પણ કામ તો એક જ જગ્યાએ કરે છે એમને.
હા, બંને એક જ પ્રકારના ઓપિયોઇડ રિસેપ્ટર પર કામ કરે છે. ફરક પડે છે એની રાસાયણિક રચનાનો, એ કેટલી ઝડપથી મગજમાં પહોંચે છે એનો, અને ડોઝનો. અને ઓપિયોઇડ્સનો સૌથી મોટો ખતરો એ છે કે એ શ્વાસોચ્છ્વાસની ક્રિયાને દબાવી દે છે. ઓવરડોઝમાં મૃત્યુનું કારણ મોટેભાગે આ જ હોય છે.
ઓહ, આ ખરેખર ગંભીર વાત છે. અને છેલ્લે તમે સાયકેડેલિક્સ અને કેનાબિસની વાત કરી હતી.
હા, સાયકેડેલિક્સ જેમ કે LSD કે પછી પેલા જાદુઈ મશરૂમ્સ જેમાં સિલોસાઇબિન હોય છે, એ મુખ્યત્વે મગજમાં સિરોટોનિન સિસ્ટમ પર, ખાસ કરીને 5-HT2A નામના રિસેપ્ટર પર અસર કરે છે.
એનાથી શું અનુભવ થાય?
એનાથી આપણી ઇન્દ્રિયોની અનુભૂતિ બદલાય છે. દ્રશ્ય ભ્રમણાઓ, રંગો વધુ તેજ લાગવા, સમય ધીમો કે ઝડપી લાગવો, પોતાના અસ્તિત્વ વિશેની ભાવના બદલાવી, આવા બધા અનુભવો થાય છે.
અને આના પર હવે મેડિકલ રિસર્ચ પણ થઈ રહ્યું છે, નહીં?
હા, બહુ રસપ્રદ રિસર્ચ ચાલી રહ્યું છે. ડિપ્રેશન, PTSD, વ્યસનમુક્તિ જેવી તકલીફોમાં સાયકેડેલિક્સની મદદથી સારવાર કરવાની સંભાવનાઓ ચકાસાઈ રહી છે. જે પદાર્થોને દાયકાઓ સુધી ખતરનાક ગણ્યા, એના તબીબી ઉપયોગો હવે શોધાઈ રહ્યા છે.
અને કેનાબિસ એટલે કે ગાંજો, ચરસ, ભાંગ, એ કેવી રીતે કામ કરે છે?
કેનાબિસમાં ઘણા બધા રસાયણો છે, પણ મુખ્ય છે THC.
THC?
આ THC આપણા શરીરમાં પહેલેથી રહેલી એક સિસ્ટમ, જેને એન્ડોકેનાબિનોઇડ સિસ્ટમ કહેવાય છે, એના રિસેપ્ટર્સ ખાસ કરીને CB1 પર અસર કરે છે.
આપણા શરીરમાં પણ આવી સિસ્ટમ છે?
હા, આ એન્ડોકેનાબિનોઇડ સિસ્ટમ આપણા મૂડ, યાદશક્તિ, ભૂખ, પીડા, આવી ઘણી બધી વસ્તુઓનું નિયમન કરે છે. THC આ સિસ્ટમને એક રીતે હાઇજેક કરી લે છે.
એટલે પછી પેલી અસર દેખાય, આનંદ, રિલેક્સેશન, ભૂખ લાગવી,
બદલાયેલી ધારણા, એ બધું. જો કે કેનાબિસ પણ જટિલ છે. એમાં THC સિવાય CBD જેવા બીજા તત્વો પણ છે, જેની અસર અલગ હોય છે, અને એના કોઈ સાયકોએક્ટિવ ઇફેક્ટ નથી હોતી. એટલે એના તબીબી ઉપયોગો અને મનોરંજન માટેના ઉપયોગના જોખમો બંને વિશે ઘણી ચર્ચા અને સંશોધન ચાલુ છે.
આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના મુદ્દા પર લાવે છે, વ્યસન, એડિક્શન. આઇવર્સન વ્યસન વિશે શું કહે છે? આ બહુ મોટો પ્રશ્ન છે સમાજ માટે.
બહુ જ મોટો. અને આઇવર્સનના મુદ્દે ખૂબ સ્પષ્ટ છે. એમનું કહેવું છે કે વ્યસન, એડિક્શન એ કોઈ નૈતિક નિષ્ફળતા નથી, એ ચારિત્ર્યની કમજોરી નથી.
તો શું છે?
એ મગજનો એક દીર્ઘકાલીન, વારંવાર ઉથલો મારતો રોગ છે. અ ક્રોનિક રિલેપ્સિંગ બ્રેઇન ડિઝીઝ.
મગજનો રોગ?
હા. એમણે સમજાવ્યું કે બધા જ વ્યસનકારક ડ્રગ્સ, ભલે તે ઉત્તેજક હોય, ડિપ્રેસન્ટ હોય કે ઓપિયોઇડ હોય, એ કોઈ ને કોઈ રીતે મગજના રિવોર્ડ પાથવેને અસર કરે છે.
પેલી ડોપામાઇન વાળી સિસ્ટમ.
બરાબર. એ જ આ રિવોર્ડ પાથવે કુદરતી રીતે આપણને જીવન ટકાવી રાખવા માટે જરૂરી વસ્તુઓ, જેમ કે ખોરાક, પાણી, સેક્સ એનાથી આનંદ મેળવવા માટે બન્યો છે, જેથી આપણે એ ક્રિયાઓ વારંવાર કરીએ. ડ્રગ્સ શું કરે છે? એ આ સિસ્ટમમાં ડોપામાઇનનો કૃત્રિમ રીતે અને ખૂબ જ ઝડપી અને મોટો ઉછાળો લાવે છે. આનાથી મગજને એવો સંદેશો મળે છે કે આ ડ્રગ તો પેલી કુદરતી વસ્તુઓ કરતાં પણ વધુ મહત્વનું અને લાભદાયી છે.
અને પછી મગજ એની પાછળ પડી જાય છે.
હા, મગજ આ નવી સ્થિતિ સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે. એને ન્યુરો એડેપ્ટેશન કહેવાય. એના કારણે બે વસ્તુ થાય છે. ટોલરન્સ, એટલે કે પહેલા જેટલી અસર માટે હવે વધુ ડ્રગ લેવું પડે. અને બીજું વિડ્રોલ, એટલે કે જ્યારે ડ્રગ લેવાનું બંધ કરે ત્યારે શરીરમાં અને મનમાં બહુ જ અપ્રિય લક્ષણો દેખાય, જેમ કે ઊંઘ ન આવવી, બેચેની, દુખાવો વગેરે.
અને આઈવર્સન પેલું લાઇકિંગ અને વોન્ટિંગ વાળું પણ કંઈક કહે છે ને?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. વ્યસનમાં શરૂઆતમાં વ્યક્તિ ડ્રગના લાઇકિંગ, એટલે કે એનાથી મળતા આનંદ માટે એ લે છે. પણ સમય જતાં મગજમાં જે ફેરફારો થાય છે એના કારણે લાઇકિંગ ભલે ઓછું થઈ જાય, પણ વોન્ટિંગ, એટલે કે ડ્રગ લેવાની તીવ્ર તલબ, ઈચ્છા, એ ખૂબ વધી જાય છે.
એટલે આનંદ ન મળતો હોય તો પણ લેવું પડે.
હા, કારણ કે મગજને એવું લાગે છે કે એના વગર ચાલશે જ નહીં. એ એક મજબૂરી બની જાય છે. આ ઈચ્છાશક્તિની કમી નથી, આ મગજની સર્કિટરીમાં થયેલો ફેરફાર છે.
અને લાંબા ગાળે મગજ પર બીજી પણ અસર થાય છે.
હા, લાંબા ગાળાના ઉપયોગથી મગજનો આગળનો ભાગ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે આપણી નિર્ણય શક્તિ, પ્લાનિંગ, આવેગ નિયંત્રણ, ઇમ્પલ્સ કંટ્રોલ માટે જવાબદાર છે, એને નુકસાન થઈ શકે છે.
એટલે ડ્રગ છોડવું વધારે મુશ્કેલ બને છે.
બરાબર. આ આખી વૈજ્ઞાનિક સમજણ આપણને વ્યસની વ્યક્તિ તરફ ગુસ્સો કે તિરસ્કાર કરવાને બદલે સહાનુભૂતિ રાખવા અને યોગ્ય સારવાર પૂરી પાડવા તરફ દોરી જાય છે. અહીં પણ ડ્રગનો રોલ શું છે એ સમજીએ તો એને નિયંત્રિત કરવાના ગોલ સુધી પહોંચવામાં મદદ મળે.
આ આખી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે આઈવર્સન ડ્રગ્સ વિશેની આપણી જે પરંપરાગત માન્યતાઓ છે એને જડમૂળથી પડકારે છે.
હા,
એમનું કામ આપણને એ પણ શીખવે છે કે ડ્રગ્સને લગતા જે કાયદાઓ છે એ ઘણીવાર વૈજ્ઞાનિક પુરાવા પર ઓછા અને ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ પર વધુ આધારિત હોય છે.
બિલકુલ. એમણે તો એવી દલીલ પણ કરી છે કે ડ્રગ્સનું જે ગુનાઈકરણ થયું છે, એટલે કે એને ગેરકાયદેસર ઠેરવવાની નીતિ, એનાથી કદાચ સમાજને ડ્રગ્સ કરતાં પણ વધુ નુકસાન થયું છે.
કેવી રીતે?
કારણ કે એનાથી કાળા બજાર ઊભા થયા, ગુનાખોરી વધી, ડ્રગ્સની ક્વોલિટી ખરાબ થઈ એટલે વધુ જોખમી બન્યા, અને જેમને મદદની જરૂર છે એ લોકો સજાના ડરથી સારવાર લેતા અટકાયા, સંશોધન પણ અટક્યું.
એટલે એમનું કહેવું હતું કે નીતિઓ પુરાવા આધારિત હોવી જોઈએ.
હા, એવિડન્સ બેઝડ પોલિસી. એમનું કહેવું હતું કે જુઓ, આલ્કોહોલ અને તમાકુ કેટલું બધું નુકસાન કરે છે સમાજમાં, છતાં કાયદેસર છે, જ્યારે કેટલાક પદાર્થો જેમનાથી થતું નુકસાન કદાચ ઓછું હોય એ ગેરકાયદેસર છે.
આ તો વિરોધાભાસ છે.
બરાબર. એટલે એમનો મુદ્દો એ હતો કે કયો પદાર્થ કેટલો જોખમી છે એનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થવું જોઈએ, અને નીતિઓ એના પર આધારિત હોવી જોઈએ, નહીં કે ડર, પૂર્વગ્રહ કે પછી કોણ વાપરે છે એના આધારે.
અને આ જ સમજણ આપણને પેલા સાયકેડેલિક્સની સંભાવનાઓ વિશે ફરી વિચારવા પ્રેરે છે, જેની વાત આપણે કરી, જે એક સમયે ફક્ત ખરાબ જ ગણાતા હતા.
ચોક્કસ. વિજ્ઞાન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આપણી સમજ પણ બદલાવી જોઈએ.
તો આ બધું જે આપણે જાણ્યું લેસ્લી આઈવર્સનના કામમાંથી, એ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગી શકે, આ જાણકારીનો ઉપયોગ શું?
મને લાગે છે ઘણી રીતે ઉપયોગી છે. સૌથી પહેલા તો વ્યક્તિગત સ્તરે આપણે ડૉક્ટર જે દવા લખી આપે છે એ શા માટે આપી છે, કેવી રીતે કામ કરશે, એની શું આડસર હોઈ શકે છે, એ વધુ સારી રીતે સમજી શકીએ.
હા, એ તો ખરું.
પછી આપણે કેફીન લઈએ, ક્યારેક આલ્કોહોલ પીએ કે કોઈ પણ બીજા પદાર્થ વિશે સાંભળીએ, તો એના સેવન વિશે વધુ જાણકાર નિર્ણય લઈ શકીએ, શું જોખમ છે, શું ફાયદા છે એ વિચારી શકીએ,
અને વ્યસનના જોખમોનું વધુ વાસ્તવિક મૂલ્યાંકન કરી શકીએ.
બરાબર. બીજું, સામાજિક સ્તરે જ્યારે મીડિયામાં ડ્રગ્સ વિશે કોઈ સનસનાટી ભર્યા સમાચાર આવે ત્યારે આપણે તરત વિશ્વાસ કરવાને બદલે થોડું વિવેચનાત્મક રીતે વિચારી શકીએ, આ પાછળનું વિજ્ઞાન શું છે, પુરાવા શું છે.
અને ડ્રગ નીતિ વિશે જે ચર્ચાઓ થતી હોય એમાં ભાવુક દલીલોને બદલે તથ્યો આધારિત વાત કરી શકીએ.
અને સૌથી અગત્યનું મને લાગે છે, વ્યસન સાથે જે સામાજિક કલંક જોડાયેલું છે, સ્ટિગ્મા, એ ઘટાડવામાં આ સમજણ મદદ કરી શકે.
કેવી રીતે?
જો આપણે સમજીએ કે વ્યસન એ નૈતિક નિષ્ફળતા નથી પણ મગજની એક બીમારી છે, તો આપણે વ્યક્તિ પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ, એમને મદદ કરવા પ્રેરાઈએ, એમને ધિક્કારવાને બદલે.
આ બહુ મહત્વની વાત કહી તમે. માતા પિતા અને શિક્ષકો માટે પણ આ ઉપયોગી થઈ શકે ને, બાળકો સાથે વાત કરવા માટે.
ચોક્કસ. બાળકોને ડરાવવાને બદલે જો આપણે તથ્યો સાથે શાંતિથી બિનનિર્ણયાત્મક રીતે વાત કરીએ તો કદાચ વધુ અસરકારક રહે, ખુલ્લા સંવાદ માટેનો માર્ગ બને.
ટૂંકમાં, આ જ્ઞાન આપણને વધુ માહિતગાર નાગરિક અને વધુ સહાનુભૂતિપૂર્ણ માનવી બનાવે છે.
હું પણ એમ જ માનું છું.
આખી ચર્ચા પછી મારા માટે જો કોઈ એક વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ હોય તો એ છે કે ડ્રગ્સ જેવા જટિલ વિષય પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો કેટલો જરૂરી છે. પેલો જે આપોઆપ ડર કે પૂર્વગ્રહ આવી જાય છે ડ્રગ્સ શબ્દ સાંભળીને, એને બાજુ પર મૂકીને જ્યારે આપણે એને ફક્ત એક રસાયણ તરીકે જોઈએ જે આપણા શરીર સાથે કોઈ ચોક્કસ રીતે પ્રતિક્રિયા કરે છે, ત્યારે આખો મુદ્દો વધુ સ્પષ્ટ અને કદાચ ઓછો ભયાવહ લાગે છે. આઇવર્સનનો તર્કસંગત અભિગમ ખરેખર પ્રભાવશાળી છે.
અને મારા માટે સૌથી વધુ અસરકારક વાત એ રહી કે વ્યસનને મગજના રોગ તરીકે સમજવું. એ જાણવું કે આપણું મગજ જે આપણને જીવાડવા માટે બન્યું છે એ જ સિસ્ટમ્સને ડ્રગ્સ કેવી રીતે હાઈજેક કરી શકે છે અને એ કેવી રીતે વ્યક્તિના પોતાના નિયંત્રણ બહાર જઈ શકે છે.
હા,
એ ખરેખર આંખ ખોલનારું છે. એ આપણને પેલી સજા અને નિયંત્રણની માનસિકતામાંથી બહાર નીકળીને સારવાર, મદદ અને સહાનુભૂતિના મહત્વ પર વિચાર કરવા મજબૂર કરે છે. લેઝલી આઇવર્સનનું કામ મને લાગે છે આપણને ડ્રગ્સના સાચા રોલને સમજીને વધુ માનવીય અને વધુ અસરકારક ઉકેલો શોધવાના ગોલ તરફ લઈ જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.